તારીખ 7-8-1992 શ્રી સમયસાર શ્લોક 5 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 30.
આ રીતે 12 ગાથાઓમાં ઈચ્છિકા છે. ઈચ્છિકા એ શાસ્ત્રની ભૂમિકા. જે મુદ્દા ઉપર શાસ્ત્રની રચના કરવામાં આવી છે એ પાયાના જે મુદ્દા છે એ આચાર્ય મહારાજે 12 ગાથાઓની કરી છે. અને એ જ વિષયનો વિસ્તાર આગળની બધી ગાથાઓથી કરવામાં આવશે. હવે આચાર્ય શુદ્ધમેયને પ્રધાન કરી નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છે. નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ એટલે ખરા સાચા સમ્યક્ત્વનું સ્વરૂપ. સમ્યક્ત્વ પ્રધાનતાથી પણ કહેવાય. અહીંયા શુદ્ધ ન એટલે જ્ઞાન પ્રધાનતાથી કહેશે. હવે કે હવે પછીની ગાથા 13મી ગાથા એમ બીજા ચારિત્ર આદિ આનંદ આદિ જીવનની પ્રધાનતાથી પણ નિશ્ચય પરિણામનું વર્ણન થતું હોવાથી એને નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહેવામાં આવે છે. અથવા એ શુદ્ધ પરિણામ છે તેથી તેને નિશ્ચય સ્વરૂપ પણ કહેવામાં આવે છે. અશુદ્ધ નયની પ્રધાનતામાં એટલે વ્યવહાર નયની પ્રધાનતામાં જીવાદી નવ તત્વોના શ્રદ્ધાને સમ્યક્ત્વ કહ્યું છે. તો અહીં જીવાદી તત્વોને શુદ્ધને વડે જાણવાથી સમ્યક્ત્વ થાય છે એમ કહે છે. એટલું જો વ્યવહાર નેથી સમ્યક્ત્વ કેવું હોય તો નવ તત્વોના શ્રદ્ધાને સમ્યક્ત્વ દર્શન કહે છે. પણ એ અશુદ્ધનયની વાત છે. શુદ્ધનયથી કહીએ તો શુદ્ધને વડે જાણવાથી નવ તત્વોને શુદ્ધનયાશ્રિત જાણવાથી ભૂતાર્થાશ્રિત જાણવાથી સમ્યક્ત્વ છે એમ નિશ્ચયથી કહેવામાં આવે છે. વાતો નવ તત્વની છે પણ એકમાં ભૂતાર્થના આશ્રયપૂર્વકની વાત છે અને એકમાં એમને સીધી સાદી વાત છે. નવ તત્વનો શ્રદ્ધા ત્યાં ટીકાકાર એની સૂચના રૂપે એટલે 13મી ગાથાની સૂચના રૂપે 3 શ્લોક કહે છે. બે વિષયનું ઉદઘાટન કરવું છે એ પહેલાં ટીકાકાર આચાર્ય મહારાજ 3 શ્લોકથી વાત કરે છે. એની સૂચના કરે છે એટલે એ વિષય સંબંધિત સંકેત કરે છે કે હવે અમે આ વિષય શરૂ કરશું. એની સૂચના તેમાં પહેલા શ્લોકમાં એમ કહે છે કે વ્યવહાર નહીને કથનચિત પ્રયોજનવાન કયો તો પણ તે કાંઈ વસ્તુભૂત નથી. પહેલા શ્લોકમાં એમ કહ્યું કે વ્યવહાર નહીં છે જાણેલો પ્રયોજનવાન કયો 12મી ગાથામાં તે કાળે જાણેલો પ્રયોજનવાન છે તો પણ તે કાંઈ વસ્તુભૂત નથી. એટલે જ્યારે શુદ્ધનયનો અનુભવ શુદ્ધનયપૂર્વક સંયુક્ત થાય છે ત્યારે એ વ્યવહારનયનું કાંઈ પ્રયોજન રહેતું નથી. ઉપરની સીડીએ જાઓ ત્યારે નીચેના તબક્કાનું કાંઈ પ્રયોજન રહેતું નથી. ઉલટાનું તો ત્યાંથી પગ ઉપાડી લેવો પડે છે, રાખવાને બદલે પડી લેવો પડે છે એમ કહે છે. શ્લોક કહે છે વ્યવહાર નયઃ સ્યાદ અદ્યપિ પ્રાગ પદવ્યામ યનિત પદાનામ હંતઃ સ્થાવરંભઃ सदपि परमार्थम चित चमत्कार मात्रम पर विरहितम अंतः पश्यताम नैषति रूपे श्लोकात्। व्यवहार में जे व्यवहार नहीं छे ते जो के आ पहली पदवी में એટલે પહેલે પગથિયે જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી નિહિતપદા નામ જેણે પોતાનો પગ માંડેલો છે એવા પુરુષોને પહેલા પહેલું પગથિયા ઉપર જેણે પગ માંડ્યો છે એવા મુમુક્ષુ જીવોને અરે એ હસ્તાવલંબ તુલ્ય કયો છે એના માટે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે એનો ટેકો મળે છે હાથને અવલંબન એટલે હાથથી ટેકો દેવો એની બરાબર કયો છે હાથને ટેકા દેવાની બરાબર કયો છે પણ એ કહેતા કહેતા આચાર્ય મહારાજ હંત શબ્દનો પ્રયોગ કરે છે હંત એટલે નિષેધ અરે રે આનું આવી ક્યાં વાત છે આવી છે વ્યવહારની બાબતમાં એમ કે છે અરે રે આ વાત વચ્ચે આવી છે અંત નકાર કરે છે અરે તેને હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે તો પણ જે પુરુષો ચૈતન્ય ચમત્કાર માત્ર પરદ્રવ્ય ભાવોથી રહિત શુદ્ધનીના વિષયભૂત પરમર્થને અંતરંગમાં અવલોકે છે તેની શ્રદ્ધા કરે છે ચારિત્ર ભાવને પ્રાપ્ત કરે છે તેમને એ વ્યવહારને કાંઈ પણ પ્રયોજનવાન નથી એ વિષય લીધો છે કુદમજીએ નયચક્રની ગાથાનું ઉદ્ધરણ કર્યું કે જ્યારે વિચાર દિશામાં એટલે અન્વેષણ કાળમાં તત્વ અન્વેષણ કાળે સત્ય અન્વેષણ કાળે યુક્તિ મધ્ય યુક્તિ માર્ગથી આત્માનો નિર્ણય કરવામાં આવે છે લક્ષ્ય કરવામાં આવે ત્યારે યુક્તિ માર્ગ છે એનો
બરાબર
ત્યારે વિકલ્પ છે એનો એટલો વ્યવહાર છે પૂર્વ પર્યાયનો એટલો વ્યવહાર છે તો પણ જ્યારે અનુભવ થાય છે જે આત્માઓ ચૈતન્ય ચમત્કારનો અનુભવ કરે છે એમ કે છે કેવો છે ચૈતન્ય ચમત્કાર કે પરદ્રવ્ય અને પરભાવથી રહી છે અને પરમાર્થ પરમ પ્રયોજનભૂત છે સર્વોત્કૃષ્ટ પદાર્થ છે તેને અંતરંગમાં અવલોકે છે એટલે તેને અંતરંગમાં અનુભવે છે તેની શ્રદ્ધા કરે છે અને તેમાં લીન થઈને ચારિત્ર ભાવને પ્રાપ્ત થાય છે જ્ઞાન પ્રધાન અને ચારિત્ર જ્ઞાનપૂર્વક પ્રધાન જ્ઞાન શ્રદ્ધાનપૂર્વક લીનતા એ પ્રકારે જે ચૈતન્ય ચમત્કાર માત્રનો અનુભવ કરે છે તેમને એ વ્યવહારને કાંઈ પણ પ્રયોજનવાન નથી ત્યારે એ વિકલ્પને એ નિર્ણયનું કાંઈ ત્યાં પ્રયોજન નથી કેમ કે ત્યાં બાધા ઉત્પન્ન થાય એવા વિકલ્પથી ત્યાં બાધા ઉત્પન્ન થાય સ્વરૂપની પ્રાપ્તિ નથી થઈ હું ક્યાં સુધી જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી એમ સ્પષ્ટ કર્યું છે કાંતની અંદર તેને હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે પહેલા તો પ્રસંગોની મંદતા થાય કસાયની પણ મંદતા થાય બધો વ્યવહાર થઈ ગયો પછી જ્યારે ચૈતન્ય ચમત્કારની અંદરમાં દેખે છે, શ્રદ્ધા કરે છે, લીન થાય છે, ત્યારે તેમને વ્યવહારની, એવા જીવોને વ્યવહારનું કાંઈ પણ પ્રયોજન નથી. એ વખતે કોઈ વ્યવહારનો વિકલ્પ ન હોય. એ વખતે વ્યવહારને પ્રવર્તે નહીં, નિશ્ચય નહીં પ્રવર્તે, ત્યારે વ્યવહાર નહીં પ્રવર્તતો નથી એમ કહેવું છે. ત્યારે તો નિશ્ચય આરૂઢ થઈને સ્વરૂપનો અનુભવ કરવામાં આવે છે. અનુભવ ન થાય ત્યાં સુધી બધો શરૂઆત કરી હતી તે ભેદ નિર્ણય કર્યો ત્યાં સુધી વ્યવહાર લીધો. ભેદ જ્ઞાન નો પ્રયોગ ચાલે છે ત્યાં સુધી વ્યવહાર છે, કેમ કે ત્યાં રાગ નો નિષેધ છે ને, તો રાગ છે એ વ્યવહારનો વિષય છે. વેદ જ્ઞાનમાં રાગથી ભિન્ન શું, એ રાગ છે એ વ્યવહારનો વિષય છે અને પોતે નિશ્ચયનો વિષય છે. તો ત્યાં સુધી એ છે, પ્રવર્તે છે એમ કે છે વ્યવહારમાં. પણ જ્યારે સ્વરૂપમાં લીનતા થાય ત્યારે વ્યવહારનો એનો કોઈ ઉપયોગ નથી એમ લેવું. વિષયભૂત પદાર્થને અવલંબે છે, રાગનું પણ એમાં વિષય થાય છે, એટલે વ્યવહારનો વિષય છે. જેનાથી ભિન્ન પડવું છે એ વ્યવહારનો વિષય છે. અગિયારમી ગાથામાં જો હવે જરાક પાછળથી આપણે એનું સંક્ષેપમાં લઈ લઈએ કે અગિયારમી ગાથામાં એમ કહ્યું કે ભૂતાર્થને આશ્રય જ બીજી રીતે સમ્યક દ્રષ્ટિ ન થવાય. તો કે તો પછી વ્યવહારનું શું શું, તો કે યથાસ્થાને હોય છે જાણવું, પણ આશ્રય કરવો નહીં. યથાસ્થાને વ્યવહાર હોય છે મુમુક્ષુને મુમુક્ષુની ભૂમિકાનો, જ્ઞાનીઓ અને મુનિઓને પોતાની ભૂમિકાનો વ્યવહાર હોય છે, પણ એ યથાસ્થાને જાણવા યોગ્ય, અવલંબન લેવા યોગ્ય નથી. હવે પાછળ એના ઉપરથી આગળ ચાલે છે ત્યારે એમ કહે છે કે સ્વરૂપના અનુભવમાં ભલે પહેલાં થોડો ટેકો એનો લીધો હતો, અરે રે થોડો ટેકો લેવો પડ્યો એનો, ગમતો નથી એનો એટલો પણ ટેકો લેવો એ ગમતો નથી, કેમ કે આધાર છોડવાનો વિષય છે, આધાર કરવાનો એ વિષય નથી. તેનો ભાવ શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ થયા બાદ અનુભવ થઈ ગયો, પરિણામ થયું નથી. એનો સંક્ષેપ છે. એટલે એમ કે પેલા હો તો હો ભલે હો એમ કે આગળ ચાલવાનું, ત્યાં રોકાઈ જવાનું નથી. પ્રકાશમાં પ્રશ્ન કર્યો છે, પણ આંગણું તો છે ને, કે આંગણું તો ખરું ને, પછી અંદર ઘરમાં આવે ને, તો કે આંગણામાં અટકે ઘરમાં કેવી રીતે આવે? આંગણામાં વરસાદ પડે, આંગણામાં તડકો લાગે, આંગણું ને આંગણું ને ઘરે ઘર જાણવાનો વિષય છે. પણ આંગણું તો ખરું ને એમ કહીને વજન દેવા જાય તો એનો અભિપ્રાય બંધાઈ જાય. માટે આ વજન ઉપાડી લેવાની વાત છે. અરે કહીને એના ઉપર વજન ન રહેવું જોઈએ એમ કહેવા માંગે છે. ભલે પહેલા હોય છે તો પણ એના ઉપર વજન ન રહેવું જોઈએ એમ કહેવાનો ત્યાં આશય છે, ઈરાદો તો એ છે. જીવ નિર્વાણ પદ મોક્ષ ને પામે સિદ્ધાલયમાં જાય એ પહેલા બાકીના ભાવોમાં સ્વર્ગાદિકમાં પણ જાય. સ્વર્ગ તો બહુ સુંદર છે, કેવું છે? સ્વર્ગ તો બહુ સુંદર છે. વચ્ચે ગમે એવા ગામ આવે સારા, તો પણ ત્યાં રોકાવા એને સિદ્ધાલયમાં જવાનું છે, એને સ્વર્ગમાં રોકાવાનું એમ કહેવું. જ્યાં સુધી મોક્ષ માર્ગમાં ન આવે ત્યાં સુધી નિર્જરા નથી. તો નિર્જરા નથી ત્યાં સુધી શું છે કે પ્રધાનપણે તો શુભ ભાવમાં બંધ થાય છે, એનું ફળ શું? સ્વર્ગાદિ છે. ત્યાં રોકાવાનું છે કે નહીં? સ્વર્ગમાં નહીં. અને સ્વર્ગના કારણભૂત જે શુભ ભાવ છે એમાં પણ એમ કહ્યું છે. હવે પછીના શ્લોકમાં નિશ્ચય શૂન્યત્વનો સ્વરૂપ કહે છે. છઠ્ઠો શ્લોક, એકત્રે નિયતસ્ય શુદ્ધ રહેતો વ્યાપસુર્યસ્ય આત્મનઃ પૂર્ણ જ્ઞાન ઘન દર્શનમિહ દ્રવ્યાંતર ભેદ પૃથક સમ્યક દર્શનમ એતદેવ નિયમાત આત્મા ચિતાવાન તન્મુક્ત્વા નવ તત્વ સંકતમ ઇમાં આત્મા અયમ એકોસ્તુ નઃ. શ્લોકાત્, અસ્ય આત્મન એટલે આ આત્માને અન્ય દ્રવ્યોથી તો જુદો દેખો અને દેખો એટલે શોધો. દ્રવ્યાંતર ભેદ પૃથક દર્શનમ, આ આત્માને સર્વ પરદ્રવ્યોથી તો જુદો દેખો, કેમ કે આ આત્મા સિવાયના બીજા પદાર્થોના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ સર્વથા સર્વથા સર્વદા અને સર્વત્ર જુદા છે. એને તો આત્માને જુદો દેખો, તે જ નિયમથી સમ્યક દર્શન છે. અન્ય દ્રવ્યથી ભિન્ન આત્માનો અનુભવ કરવો એ નિયમથી એટલે નિશ્ચયથી તે સમ્યક દર્શન છે. આ શ્રદ્ધા લીધી છે. અન્ય દ્રવ્યથી એટલે એકલા આત્માનો અનુભવ કરવો એમ. ભિન્ન અર્થ શું થયો? કે એકલા શુદ્ધ ચૈતન્યનો શ્રદ્ધા કરવી તેને સમ્યક દર્શન શ્રદ્ધા કરવી એમ બીજું છે. દર્શનમ છે ને એટલે શ્રદ્ધાની મુખ્યતાથી વાત છે. નિશ્ચય સમ્યક દર્શન એકલા પોતાના શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરવું તેનું નામ નિશ્ચય સમ્યક દર્શન છે. નિયમાત એટલે નિશ્ચય લેવો, નિયમ છે એટલે નિશ્ચય ખરેખર સમ્યક દર્શન છે. હવે કેવો છે તે આત્મા? કે પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપનારો છે. પ્રમાણથી જોવામાં આવે તો તે પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપનારો છે. આ પ્રમાણથી લઈ લીધું, પહેલા શ્રદ્ધાંતથી લીધું, પછી પ્રમાણથી લીધું, હવે શુદ્ધ નીતિ પછી લેશે. અનુભવ છે એને પછી લેશે. તો કે પ્રમાણથી તો પોતાના ગુણ પર્યાયમાં વ્યાપનારો છે. વળી કેવો છે? કે શુદ્ધ નહીં તો એકત્વે નિયત છે. શુદ્ધ નહીંથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. જે ત્રિકાળી છે, એક છે, અભેદ છે, અખંડ છે, એમાં એનું સ્વરૂપ નિશ્ચય કરવામાં આવ્યું છે. જો શુદ્ધ નહીંથી જોવામાં આવે તો શુદ્ધ નહીંનો વિષય તો એક છે. ગુણનું અનેકપણું પણ નથી અને પર્યાયનું અનેકપણું પણ નથી. શુદ્ધનીના વિષયમાં ગુણનું અનેકપણું પણ નથી અને પર્યાયનું પણ અનેકપણું નથી. એટલે પર્યાય તો બહાર જ રહી જાય છે, પણ અંતર્ગર્ભિતપણે જે ગુણ સમૂહ છે એ પણ શુદ્ધનીનો વિષય નથી. એ ગુણ સમૂહ વ્યવહારનીનો વિષય છે. અનંત ગુણોનો પિંડ કહો ત્યાં વ્યવહારની થઈ જાય છે, અને એકાકાર દ્રવ કહો તો તે નિશ્ચયનો વિષય છે. પછી પાછો આ લીધું કે નઈ, મળે કેવો છે એમ કરી લીધું નઈ. તો શુદ્ધ નહિ તો એકત્વ નિયસ્ય જોવામાં આવે તો એકપણામાં નિશ્ચિત
કરવામાં
આવે છે. ન આવ્યું મૂળ પર્યાયો અનેક છે કે એક છે? કે પોતાના અભિપ્રાય પ્રમાણે શાસ્ત્રમાં છું, કે શાસ્ત્રકારના અભિપ્રાય પ્રમાણે પોતે શાસ્ત્ર ના જોવું? આ તો તકલીફ છે. કોઈ પણ અન્ય મતીને પણ જૈન શાસ્ત્ર માંથી એવા વચન મળશે કે જો અમે કહીએ છીએ આવે છે તમારા શાસ્ત્રમાં, તો ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી આ શાસ્ત્રો બન્યા છે, અને ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી મતાંતર થયા છે. તો જેણે એક મત પકડ્યો અને બીજું છોડ્યું તે શું કરશે? જો તમારા શાસ્ત્રમાં અમે કહીએ છીએ એ વાત આવે છે, એને માટે અમે હાથા છે. તો બધાને મળી ગયા છે, માટે વાદ વિવાદે સાર ન પડે.
શાસ્ત્રનો અભિપ્રાયમાં પકડવામાં ભૂલ કઈ કે કારણથી થઈ?
અભિપ્રાય પકડવામાં ભૂલ થવાનું કારણ ઓગ સંજ્ઞા, મુખ્ય તો ઓગ સંજ્ઞા, લોક સંજ્ઞા અને અસત્સંગ. કાં તો એનો સંગ બરાબર નથી એને કર્યો કરવા જોયો હોય એનો, કાં તો લોક સંજ્ઞામાં બહુ આવી ગયો છે, અને કાં તો ઓગ સંજ્ઞામાં પીડો પીડો કલ્પના કરે છે. આ અભિપ્રાયની ભૂલ થવાનું કારણ આપણે વિચાર કરીએ વિશેષતા, આપણે એવું આપણા અભિપ્રાય છે વિરુદ્ધ વાત છે એ ન સ્વીકારીએ. મધ્યસ્થાનું એ લક્ષણ છે કે પોતાના અભિપ્રાયથી વિરુદ્ધ વાત આવે ત્યારે એનો સીધો નકાર કરવાને બદલે એ વાતની યોગ્યતા અયોગ્યતાને તપાસે, મધ્યસ્થ થઈને તપાસે અને પછી નિર્ણય કરે, એનું નામ મધ્યસ્થતા છે. હવે શુદ્ધનો વિષય જે આત્મા છે એનું અવલંબન લેવાનું છે કે પ્રમાણના વિષયનું અવલંબન લેવાનું છે? નક્કી કરો અવલંબન કોનું લેવાનું છે. જો પ્રમાણના વિષયનું આત્માનું અવલંબન લેવાનું હોય તો પ્રમાણના વિષયમાં જે પર્યાય છે એમાં તો રાગ પણ છે, એ નથી રાગના રાગનું અવલંબન થશે કે નહીં થાય? એ પર્યાય તો ચલિત અંગ છે, વિચલિત થાય છે સમયે. કેવી રીતે અવલંબન લેશો? લેવું હોય તો હવે લેવું છે, પણ લેવું હોય તો કેવી રીતે? ઊભી રહ્યા તો ને તમે પર્યાયને પકડવા જાવ, પણ એ ઊભી જ નથી રહેતી. શક્ય છે સમયે સમયે બીજી સમયે સમયે કઈ પર્યાય વાસ્તવિકતા જે છે કે પર્યાયનું અવલંબન લેવું હોય મિથ્યા અભિપ્રાય છે તો પણ લઈ શકાશે નહીં એની વાસ્તવિકતા છે. સર્વથા ભેદપણું છે પણ સર્વથા એમ છે ને સર્વથા હોય તો પછી દ્રવગુણ પર્યાય ભેદ શું કરવા કે છે કાર્ય પર્યાયમાં થાય છે એનો કઈ વાંધો નહીં પણ પર્યાય અવલંબન લેનાર છે. કોનું અવલંબન લે છે કે જેથી એને ધર્મ થાય છે ભેદ પાડો કે ન પાડો શ્રદ્ધામાં ભેદ ન પડે પણ જ્ઞાનમાં તો ભેદ પડે ને. શ્રદ્ધાનો વિષય જ્ઞાન થી જોઈ શકાય છે કે નથી જોઈ શકાતો જ્ઞાન અપેક્ષા દ્રવગુણ કરી અને ભેદ કેવા પડે કેમ કે જૈન શાસ્ત્ર છે ત્યાં તો એ જ નથી તો પછી એ તો વધારે સારું ને. શ્રદ્ધાનો વિષય અભેદ, જ્ઞાનનો વિષય પણ ચાલો અભેદ વિવિક્ષાથી અભેદ, પણ ભેદ વિવિક્ષાથી કેવો એ તો કયો. ભેદ વિવિક્ષાથી એને તપાસવામાં આવે તો એ ત્રિકાળી ધ્રુવ સ્વભાવના અવલંબને ભૂયત્તમ સીધો એમ કહ્યું. ભૂતાર્થ છે એનો આશ્રય કરવાથી સમ્યક દર્શન થાય છે. અગિયારમી ગાથા ખોટી પડશે ભૂતાર્થમાં તો ના પાડી વ્યવહારમાં ના પાડી છે. પ્રમાણનો વિષય છે વ્યવહારમાં જાય કે ભૂતાર્થમાં જાય કેવું જોયું. વ્યવહારનો વિષય પછી પ્રમાણનો વિષય છે કે પ્રમાણમાં જાય કે નિશ્ચયમાં જાય. પાછળ બધું અનુસંધાન મેળવું તો સઘળો વ્યવહાર અભૂતાર છે એમ કહ્યું છે. શું અમૃતચંદ્ર અત્યારે શા માટે સઘળો શબ્દ નાખ્યો એ કથનચિત નાખ્યો કે આશ્રય કરવામાં તો 100 એ 100% એ ભૂતાર્થનો જ આશ્રય કરાય. જરા પણ પ્રમાણનો આશ્રય ન કરાય એમ કહેવું છે. જન દેવા પાછળ હેતુ છે. જો કથનચિત કહ્યું હોત તો આ જગ્યા ઉભી થાય નહીં. એકાંતે ત્રિકાળી શુદ્ધ પરમાત્મા પદનો આશ્રય લેવાથી જ સમ્યક દર્શન થાય ને બીજી કોઈ રીતે સમ્યક દર્શન થાય. બીજો એક તર્ક એની અંદર બહુ પકાતી દલીલ છે કે અનાદિથી મિથ્યા દ્રષ્ટિ જીવને પર્યાયમાં એકત્વ થયું છે તેથી તેને મિથ્યા દર્શન છે. તમામ મિથ્યાત્વનું મૂળ આ છે. પર્યાય મુંડાહા તો જેની અંદર પર્યાય સાથે છે એનું અવલંબન લે તો એનું એકત્વ કેવી રીતે છૂટે થોડા પ્રમાણના વિષયભૂત જેમાં પર્યાયનો સમાવેશ છે એવા પદાર્થનું અવલંબન લ્યો તો પર્યાયનું એકત્વ છે એ છૂટવાનો પ્રસંગ કેવી રીતે આવે એ સમજાવો. જે પર્યાય રહિત દ્રવ્ય છે એનું અવલંબન લેવામાં આવે તો પર્યાયનું એકત્વ છૂટે. આ સીધે સીધી વાત છે. આની પર એકત્વ થઈ રહ્યું છે આમ જાય તો અહીંથી છૂટે. પર્યાયનું એકત્વ રૂપ મિથ્યાત્વ કેવી રીતે છોડો? છે આની પાસે કોઈ જગ્યા આવે? આ વાતની સામે કોઈ જગ્યા થાય એવું છે? કોઈ રીતે ન થયું. અને એક બહુ સરસ વાત તો નિયમકારની છે કે આખો નિયમકાર પરમાગમ ભગવાન કુંકુંદાચાર્ય દેવે નિયમ સ્વરૂપની ભાવના ભાવી છે. તો એ કયા સ્વરૂપની ભાવના ભાવે કયો જોઈએ? એ તો જ્ઞાની છે, એમને તો એકત્વ છૂટી ગયું છે, એમને એકત્વ છોડવાનું બાકી નથી. મુનિ છે અને તોય છે એમણે સ્વરૂપની ભાવના ભાવી છે. હવે કયા સ્વરૂપની ભાવના ભાવી છે કયો જોઈએ? ચારે પર્યાયો પરદ્રવ્યમ પરભાવમ નિયમ, સ્વરૂપની ભાવના ભાવવા માટે જોરથી ધોકા મારે છે. પરદ્રવ્યને પરભાવને એ કહ્યું ફટકારે છે. ચારે પર્યાય એટલે સર્વ પર્યાય, એવી કેમ ભાવના ભાવી તો પછી એમને કેમ પ્રમાણના વિશેષ રૂપની ભાવના ન ભાવે? એમને જે કોઈ છૂટી ગયું છે. આ પરમ પછી આ જે આત્મા છે, જે નિશ્ચય આત્મા છે, જે ખરેખર આત્મા છે, ત્યાં ખરેખર આત્મા લીધેલ છે. શું
ખરેખર આત્મા છે?
સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે. અથવા શું લીધું વ્યાખ્યાનમાં? કે સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે. ઓલી તીક્ષ્ણ બુદ્ધિનો વિષય ન લીધો, પર્યાય સહિત પર્યાય રહીત છે એટલે તીક્ષ્ણ બુદ્ધિ લીધી. કે સંયોગમાં પર્યાય હોવા છતાં તીક્ષ્ણ બુદ્ધિ વડે એને જેને જુદી પડે છે. ભાવ ભાવ કહો, કારણ પરમાત્મા કહો, પરમ પારિણામિક ભાવ કહો, એ એક જ પદાર્થને ના વાચક છે. શબ્દો વાચ્ય બધાનું એક જ છે. આ બધા વાચક શબ્દોનું વાચ્ય એક છે એમ છે. એટલે શુદ્ધ નહીંથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. જેટલો શુદ્ધ નહીંનો વિષય છે એટલો જ સમ્યક દર્શનનો વિષય છે એમ કહેવું છે. શુદ્ધ નહીંનો વિષય છે એ પ્રમાણનો વિષય નથી. એટલે પ્રમાણનો વિષય છે તે શુદ્ધ નહીંનો વિષય નથી, એ તો નક્કી વાત થઈ કે નહીં? તો પછી શુદ્ધ નહીંથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. સ્વરૂપો ગુણ પર્યાય સહિત ગયો તો પ્રમાણથી એક પણ એમાં નિશ્ચિત કરવામાં આવ્યો છે એમ કેવું જોતું હતું આચાર્ય મહારાજને. ત્યાં આ ચોખ્ખું થાય થાય છે. જો દ્રવગુણ પર્યાયોમાં વ્યાપનારો છે એને જો એક કહેવામાં આવે તો તે ત્યાં શુદ્ધ નહીં નથી રહેતો, ત્યાં તો પ્રમાણ થઈ જાય છે. શુદ્ધ નહીંનો વિષય તો શુદ્ધાત્મા છે અને શુદ્ધાત્મામાં અશુદ્ધ પર્યાય નથી એવો શુદ્ધાત્મા છે એમ વાત છે. શુદ્ધ નહીં શબ્દ લીધો છે, પ્રમાણ નથી લીધો. આમ તો બહુ ચોખ્ખું છે. શુદ્ધ નહીં કહેતો તો સાવ ચોખ્ખું થઈ જાય છે. એનો પ્રમાણનો વિષય તો ભિન્ન ભિન્ન છે કે નહીં? નય જ્ઞાનનું જ્ઞે અને પ્રમાણ જ્ઞાનનું જ્ઞે ભાઈ એક છે કે નહીં? નય જ્ઞાનનું જ્ઞે જુદું છે, પ્રમાણ જ્ઞાનનું જ્ઞે જુદું છે. બે પદ્ધતિ જુદી છે જ્ઞાનને જાણવાની. અને એ તો જૈન દર્શનની વ્યવસ્થા છે જ્ઞાન કરવા માટેની. એકદમ સિસ્ટમેટિક પ્રકારની આ પદ્ધતિ છે. શું નહીં પ્રમાણનું તો જરાય ભૂલો ન પડે. 27માં ગુરુદેવ એમ કહે છે કે ધ્રુવમાંથી પર્યાય નીકળે છે, પાછી સમાય જાય છે તો પછી ધ્રુવ એટલું રહ્યું કે આ ધ્રુવ ધ્રુવ જ નથી રહેતો. આ તો સમજાયેલા બહુ વિશ્વ સુધી ચર્ચા કરીએ છીએ એના ઉપર, એવું લાગ્યું એમને વાત કરતા. ધ્રુવમાંથી પર્યાય આવી અને ધ્રુવમાં પર્યાય ગઈ, એ પદ્ધતિ નિશ્ચયને ધ્રુવને જોવાની છે કે એ પદ્ધતિ પ્રમાણને જોવાની છે, એ તો કયો. તમે જો પર્યાયને સાથે સાથે જુઓ છો એનો અર્થ કે તમે શુદ્ધ નહીંથી જોતા નથી, તમે પ્રમાણથી જુઓ છો. પર્યાયનું આવાગમન તમે જે દ્રવ્યમાં જુઓ છો એ દ્રવ્ય પ્રમાણનું થઈ જાય છે, અને જો પર્યાયના આવાગમનને નથી જોતા તો જ એ ધ્રુવ નિશ્ચયનો વિષય થાય છે. જોવાની પદ્ધતિ તો બરાબર રાખો, આ પદ્ધતિ ફેરમાં ગૂંચવણ આવશે, ગૂંચવણ છે, બીજી કાંઈ વાંધો નથી. વસ્તુ તો જેમ છે એમ છે, અને કાંતમય જોવાની પદ્ધતિમાં ભૂલ થાય તો ગૂંચવડો ગમ થાય, સીધી વાત છે. વળી કેવો છે કે પૂર્ણ જ્ઞાન ધન છે, એ જે શુદ્ધ નયનો વિષય આત્મા છે એમાં પૂરેપૂરું એટલે જરા પણ અધૂરું નહીં, ઊણું નહીં, જ્ઞાનનો ઘન છે એટલું બધું સામર્થ ભર્યું છે. ઘનેશ ઉપમા પણ ઓછી પડે એવું છે, એટલું બધું જ્ઞાનનું સામર્થ ભર્યું છે, પૂરેપૂરું અથવા આનંદનું સામર્થ ભરેલું છે. હવે એક પીડી કંઠવા જેટલો જીવ હોય ક્ષેત્રથી નાનો, અને એમાં અનંતું જ્ઞાન ભરેલું હોય, કેટલું છે કે નહીં એમાં, શુદ્ધનેથી જોવામાં આવે તો એનામાં પણ એ છે કે પૂર્ણ જ્ઞાનનો ઘન છે. કેવી રીતે સમાનવું છે કે ઘનિષ્ઠપણે રહેલું છે. આમ પ્રસરે તો લોકાલોકને જાણી લે તો પણ એવા અનંતા લોકાલોકને પી જાય એવું છે. કેવળ જ્ઞાનની પર્યાયને વાચા આપો તો એમ કે છે કે આ લોકાલોકને તો હું પી ગયો, પણ આવા અનંતા લોકાલોક આવે તો પી જાઉં. એક મનુષ્ય ક્ષેત્રની અંદર મનુષ્યના ક્ષેત્ર જેટલું ક્ષેત્ર હોય છે કેવળ જ્ઞાનમાં, તો મનુષ્ય પણ આવા કેવળ જ્ઞાન થાય છે તો સાત હાથથી માંડીને પાંચસો ધનુષ સુધીની કાયા છે, જગન્યમાં જગન્ય સાત આત્મી છે, ઉપરમાં પાંચસો ધનુષની કાયા છે, એટલામાં કેટલું જ્ઞાન ભર્યું છે કે અનંતા લોકાલોકને પી જાય એટલું જ્ઞાન ભર્યું છે. કાંઈ બાકી હોય તો હવેજી આવી જાઓ એમ કે છે, હવે કાંઈ અનંતા લોકાલોક હોય તો તમે આવી જાઓ. કેટલું જ્ઞાન ભર્યું છે એ પૂર્ણ જ્ઞાનનો ઘન છે, એવા જ્ઞાનનું ઘનિષ્ઠ પણ છે. વળી જેટલું સમ્યક દર્શન છે તેટલો જ આ આત્મા છે. ઠીક, સમ્યક દર્શનના પરમાત્મા વિષય છે કે ધ્રુવ છે સમ્યક દર્શનનો વિષય, કેટલો જ આ આત્મા છે. ફૂલો અમે આત્મા નથી કહેતા, એ વ્યવહાર આત્મા છે, એ નિશ્ચય આત્મા નથી, પણ એ વ્યવહાર આત્મા છે. વળી જેટલું સમ્યક દર્શન છે તેટલો જ આ આત્મા છે. તેથી આચાર્ય મહારાજ પ્રાર્થના કરે છે કે ઠીક, તેથી આચાર્ય મહારાજ પ્રાર્થના કરે છે કે આ નવતત્વની પરિપાટીને છોડીને, જો આ નવતત્વમાં પ્રમાણ આવે, નવતત્વમાં પ્રમાણ આવે છે, એને છોડીને આ આત્મા એક જ અમને પ્રાપ્ત, અમને એ વિસ્તારમાં જવાનું કાંઈ પ્રયોજન નથી, એક અમારું શ્રીકાળી અખંડ ભેદ એક સ્વરૂપ છે, એનો જ અનુભવ હો, એનું જ અવલંબન હો, એનો જ આશ્રય હો, એની જ ભાવના હો, અમારા શ્રદ્ધામાં પણ એ હો, અમારા જ્ઞાનમાં પણ એ હો, અમારા આચરણમાં પણ એમ કે છે.
ગુરુ પર્યાય છે તો
પ્રમાણની અપેક્ષા એનો વાંધો લેવા જેવો નથી. ગુણ પર્યાયમાં પ્રમાણ છે એ આપે છે તો એનો કઈ વાંધો લેવા જેવો નથી. જયચંદજી નો છે અને જયચંદજી નું આપણે પ્રમાણ કરીએ છીએ. જયચંદજી નો અર્થ આપણે દરેક પોતાના અભિપ્રાય પ્રમાણે ખેંચે એ જુદી વાત છે. મધ્યસ્થ થઈ ખેંચા તાણી કર્યા વિના મધ્યસ્થ થઈ જ્યાં જેમ અર્થ હોય કરવાનો શું વાંધો. પ્રમાણ થી આમ છે, નિશ્ચય થી આમ છે, વ્યવહાર થી આમ છે, ત્યાં જે રીતે વસ્તુ સ્થિતિ છે એ રીતે જાણવી એમાં કઈ વાંધો નથી. આલંબન તો તેનું લેવાનું છે, એનું લેવાનું છે. પરમાત્મા ને છોડીને કોઈ આલંબન લેવાની વાત નથી, ટકી શકે એવું નથી. જે પરમ પદાર્થ પરમાત્મા છે આગળ ચમત્કાર માત્ર પરમ પરમમ અર્થમ પરમ અર્થ કર્યો એ એવો માન પદાર્થ છે કે એની સામે કોઈ ટકી શકે એવું નથી. ત્રણવાર ત્રણ લોકી બીજા પલ્લામાં ટકી શકે એવું નથી, એની સામે જોડી શકાય એવું નથી. તો પછી એવા પરમ પદાર્થનો અવલંબન લેવું એમાં શંકાનું શું સ્થાન છે, એમાં શંકાનો શું અવકાશ છે, એમાં કોઈ શંકાનો અવકાશ નથી. સમ્યક દર્શન નો વિષય જેટલો આત્મા છે એટલો જ આત્મા છે. સમ્યક દર્શન જેને વિષય કરે છે એટલો જ આત્મા છે. જે વિષય સંધાન છે એમાં જેટલો આત્મા એવો એટલો ખરેખર આત્મા છે. એટલો અમને એની પ્રાપ્તિ અમને હોય, એનો અનુભવ અમને હોય. પ્રાપ્તિ એટલે અનુભવ છો, પ્રાપ્તિ એટલે એટલાનો અમને અનુભવ થાવ. બીજાનો અમારે એથી આગળ લઈને અમારે કોઈ અનુભવમાં લેવાની વાત એટલે કે અમને રાગનો અનુભવ ન હો, અમને પરપદાર્થનો અનુભવ ન હો, પણ અમને અમારા પરમાત્મા સ્વરૂપનો જ અનુભવ હો. સમ્યક દર્શનનો વિષય આત્મા કેવો છે કે જે પરમાત્મા તત્વ છે, આત્માનું જે પરમ સ્વરૂપ છે એટલો જ સમ્યક દર્શનનો વિષય. આત્માના પરમ સ્વરૂપને શ્રદ્ધે એનું નામ સમ્યક દર્શન. અને એટલો જ આત્મા છે અમારો, એ આત્માનું અમારું ખરું સ્વરૂપ એટલું જ છે, નિશ્ચય સ્વરૂપ આત્મા. અને તેની જ અમને અનુભવમાં પ્રાપ્તિ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. એ સિવાય અમારે બીજું કઈ જોઈતું નથી. નામાં ખોટું શું છે, પોતાનું જે પરમાત્મા પદ છે એ પરમાત્મા પદની પ્રાર્થના કરવી શ્રદ્ધા જ્ઞાનમાં આવે આમાં શું અનુચિત છે. પોતાના પરમ પદને ચાહવું વિષવું એમાં અનુચિત શું છે. એથી તો કોઈ વિશેષ પદાર્થ છે ને, એથી કોઈ વિશેષ દ્રવ્યભાવ છે ને. પરમાત્માથી આગળ કોઈ નથી, નિજ પરમાત્માથી આગળ કોઈ નથી. તો એની ભાવના, એની શ્રદ્ધા, એનો અનુભવ એ જ ઈચ્છનીય છે, બીજું કાંઈ ઈચ્છનીય નથી. અને તે ઉચિત છે. મોક્ષ માર્ગ છે અને એ નિર્વાણ પદ નું કારણ છે. એનું નિર્વાણ પદ છે. સર્વ સ્વાભાવિક તથા નૈમિતિક પોતાની અવસ્થારૂપ ગુણ પર્યાય ભેદોમાં વ્યાપનારો આ આત્મા શુદ્ધ નૈથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. શુદ્ધ નૈથી નાયક માત્ર એક આકાર દેખાડવામાં આવ્યો છે. શું છે? સર્વ સ્વાભાવિક તથા નિયમિત પોતાની અવસ્થા રૂપગુણ કરી એના ભેદોમાં વ્યાપનારો આત્મા છે તે પદાર્થનું જ્ઞાન કરેલું પ્રમાણના વિષય કે જે આત્મા પોતાની સ્વાભાવિક અવસ્થામાં પણ વ્યાપે છે અને વિભાવિક અવસ્થામાં પણ વ્યાપે છે. નિયમિતનો અર્થ એ થાય છે સ્વાભાવિક તથા નિયમિત એટલે કે જેમાં નિમિત્તની ઉપાધિ છે એવી અવસ્થા રૂપે ગુણ પર્યાયો છે એ ગુણ પર્યાયના ભેદોમાં જે આત્મા વ્યાપી રહ્યો છે જે આત્મા વર્તી રહ્યો છે એ આત્માને જો શુદ્ધ નીતિ જોવામાં આવે તો હવે એમ કે છે તો એ નામા નિશ્ચિત કરવામાં આવ્યો છે એટલે કે એમ એ પણ આમાં નિશ્ચિત કરવામાં આવ્યો છે એટલે કે આ જે હાઇફન કર્યો એનો અર્થ કથા કે શુદ્ધ નીતિ જોવામાં આવે તો તે નાયક માત્ર છે નાયક માત્ર છે એમાં રાગાજી ઉપાધિ નાયક માત્ર એક આકાર દેખાડવામાં આવ્યો છે એક રૂપ એક આકાર એટલે એક સ્વરૂપે એમાં ત્રણેય કાળને વિશે દ્વૈતપણું નથી ત્રણેય કાળને વિશે જેમાં ફેરફાર નથી એવું જેનું એક આકાર પણ એકાકાર પણ છે એવું શુદ્ધ નહીંથી જોવામાં આવે છે. દૂધમાં દૂધને જોવે દૂધ છે એ ગોરસ છે દૂધ છે એ ગોરસ છે તો કે એમાં માખણ પણ પડ્યું છે અને છાસ પણ પડી છે એમાં માખણ પણ છે ને છાસ પણ છે ભાઈ માખણ એ બધું ગોરસ જ કહેવાય છાસને ગોરસ કહેવાય ને માખણને પણ ગોરસ કહેવાય છતાં માખણ એ માખણ છે ને છાસ એ છાસ છે માખણ નું ઘી થાય છાસ નું ઘી આનંદ ગંજી નું પદ છે બધું નટ નાગર થી બાજી માખણ ખાસો વિરલા પાયા ખાસે ગગરમાયા વ્યવહાર ના ઝઘડા કર્યા આમ હોય ને આમ ન હોય આમ હોય ને આમ ન હોય આમ હોય ખાસે ગગરમાયા શું છે છાસ તો વ્યવહાર કીધો વ્યવહાર તો મોક્ષ માર્ગીને છે મોક્ષ માર્ગીને જે વ્યવહાર છે એને વ્યવહારનો ઝઘડો નથી પણ જે મોક્ષ માર્ગી નથી એ વ્યવહારનો ઝઘડો કરે છે એ કેવી રીતે કરે છે પ્રથમ ગુણસ્થાને આમ હોય પાંચમા ગુણસ્થાને આમ હોય મુનિને આમ હોય છઠ્ઠે ગુણસ્થાને આમ
હોય
હું પહેલે ગુણસ્થાને છે નક્કી કરીને વાત ચાલુ છે ચર્ચા કરવાની યોગ્ય નથી લાયક નથી અનધિકૃત ચેષ્ટા છે અનધિકૃત પ્રવૃત્તિ છે નાનીને આમ હોય ને ફલાના આગ નાની આના કરતા મૂકા ને આગ નાની આના કરતા નીચા ને આગ નાની વધારે આગળ ને આગ નાની પાછળ ને આગ નાની નો વ્યવહાર બહુ સારો ને આગ નાની નો વ્યવહાર એવો ન હતો ભાઈ તારું કામ નથી હોય તો મરાઈ જઈશ અનર્થ દંડ માં તો આવી જઈશ તારું કામ નથી. હા સત્ય મોક્ષ માર્ગ સત્ય નિશ્ચય મોક્ષ માર્ગ કેવો છે જાણ એમ કે છે શું નિશ્ચય મોક્ષ માર્ગ કેવો છે સત્ય તો નિશ્ચય મોક્ષ માર્ગ છે વ્યવહાર તો મોક્ષ માર્ગ જ નથી તેના ઉપર આરોપ આવ્યો છે એ જાણવું સત્ય સ્વરૂપ જાણવું અને સત્યનો આશ્રય લઈને સત્ય માર્ગ કેવી રીતે પ્રગટેનો ઉપાય માર્ગ એટલે ઉપાય કેવી રીતે છે એ જાણવું શું કરવું એનું નામ છે પણ જે સત્ય માર્ગને પાયમાં છે એ ભૂમિકાએ કે એની ઉપરની ભૂમિકાએ પહોંચાડીને એની ટીકા ટિપ્પણી કરવાનો નીચે વાળાને અધિકાર વ્યવહારમાં બાપની ટીકા કરી સારો લાગે હે એને માની ટીકા કરી સારો લાગે તારે આમ હાડલો ન કરવો જોઈએ સારો લાગે એ તારું કામ
બોલાય
એ તારું કામ એટલે જે સ્થાને હોય એ સ્થાને એની મર્યાદા તો હોવી જોઈએ કે ન હોવી જોઈએ તો જ્ઞાની પ્રત્યે અભક્તિ થાય છે અને અભક્તિના પરિણામને લઈને મુમુક્ષુતાનો નાશ થાય છે. દર્શનમાં તીવ્ર થાય છે, દર્શનમાં તીવ્ર થાય એટલે મુમુક્ષુતાનો અભાવ થઈ જાય, નાશ થઈ જાય. મુમુક્ષુતા વ્યવહાર નથી રહેતી, મુમુક્ષુતા બધી બીજી વાત, વ્યવહાર પણ મુમુક્ષુતા બહુ સારી હોનારની છરી હોય તો કઈ પેટમાં ન મરાય, હે પેટમાં રખાય પણ પેટમાં ન મરાય. બે ભાઈ બાજુ બાજુમાં છે, એક ભાઈ ભેટ બાંધેલી હોય પણ ભેટમાં રખાય, પેટમાં ન મરાય. મર્યાદા છે, કુટુંબ વધારે પૂરતો હોય તો કઈ નુકસાન કરાય, હે તેને સર્વનિદ્રવ્યને ભાવથી ન્યારો દેખવો, સ્વર્ગો તે નિયંત્રિત સમ્યક દર્શન છે. વ્યવહારને આત્માને અનેક ભેદરૂપીને સમ્યક દર્શન વ્યવહારને એને એમ કહે છે. અને ત્યાં વ્યભિચાર નામનો દોષ
આવે છે.
શું લખ્યું ત્યાં?
દોષ આવે,
ત્યાં દોષ આવે છે. ત્યાં એને અનેકપણે કહે છે ત્યાં દોષ આવે છે. તો એ આત્મામાં સમ્યક દર્શનના આત્મામાં જો વ્યવહારથી એને એને અંદર ભેદવાળો સ્વરૂપમાં આવે તો દોષ આવે છે, ત્યાં નિયમ રહેતો નથી. આગળ આવશે સ્પષ્ટીકરણ દોષ, એનું બી સ્પષ્ટીકરણ દોષ. પહેલી રીતે એવી ચાલે છે કે સર્વ સ્વાભાવિક ભાવો અવસ્થાઓ અને નૈમિતિક બીજા પદાર્થના નિમિત્તનો ઉપાધિથી થયેલી પોતાની અવસ્થાઓ, સામા પદાર્થની નહીં પણ
પોતાની
પોતાની અવસ્થા,
શુદ્ધ અને અશુદ્ધ બંને અવસ્થા,
અશુદ્ધ અને અશુદ્ધ
એમાંથી જુદો તારવી લેવો.
હા, એમાંથી જુદો તારવી લેવો, કેમ કે નવ તત્વમાં છે ને. હું જે પાપ પોતાની અવસ્થાઓ, સામા પદાર્થની નહીં પણ
પોતાની
પોતાની અવસ્થા,
શુદ્ધ અને અશુદ્ધ બંને અવસ્થા,
અશુદ્ધ અને અશુદ્ધ
એમાંથી જુદો તારવી લેવો.
હા, એમાંથી જુદો તારવી લેવો, કેમ કે નવ તત્વમાં છે ને.
હું
જે પાપ આશરો બંધ એ નૈમિતિક અવસ્થા છે અને સમનિદ્રા મોક્ષ એ સ્વાભાવિક અવસ્થા છે. તો કે એ બધામાંથી એકાકાર જ્ઞાયકને જુદો અવલંબન લેવો એમ કે છે. નવું અવલંબન વ્યાપનારો એટલે અનુભય સ્વરૂપ છે. શું આ વ્યાપનારો છે? તે અનુભય સ્વરૂપ છે. કેમ કે પર્યાય અનિત્ય છે અને દ્રવ્ય છે તે નિત્ય છે. તો વસ્તુ કેવી છે? સમ્યક દર્શનનો વિષય અનુભય સ્વરૂપ છે, નિત્ય પણ નથી ને. બે ભેર ઉડાડી દેવા. આત્મા શુદ્ધ નહીંથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. કોમન ફેક્ટર લેવો, બધી અવસ્થાઓમાં જે સામાન્યપણે રહે છે તે શુદ્ધ નહીંનો વિષય છે એમ કેવું છે. વિશેષ વિશેષ ભાવો તે વ્યવહારની નો વિષય છે, એ નિશ્ચયની નો વિષય નથી એમ કે. તે એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો એને જ શુદ્ધ નહીંથી જ્ઞાયક માત્ર એક આકાર દેખાડવામાં આવ્યો. આ શાસ્ત્રની અંદર એ આત્માને જ્ઞાયક તરીકે અમે દેખાડ્યો છે એમ કહે છે. શું કહે છે? કે આ શાસ્ત્રમાં આચાર્ય મહારાજ એને જ્ઞાયક માત્ર તરીકે દેખાડે છે. જે નવે માં સામાન્ય છે એને જ્ઞાયક કેવો છે? તેને સર્વ દ્રવ્યો, સર્વ અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો, એનાથી એને ન્યારો દેખવો, ભિન્ન દેખવો, શ્રદ્ધવો, ન્યારો દેખવો અને ન્યારો શ્રદ્ધવો, તે નિયમથી સમ્યક દર્શન છે. બંને શ્રદ્ધાવાચક શબ્દો છે. આત્મસિદ્ધિમાં આવડું એક પદ છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ અંધાણ સદાય. પહેલા શું કીધું? સર્વ અવસ્થામાં. શું કીધું?
સર્વ અવસ્થામાં.
માં તો કે અવસ્થા, ન્યારો સદા જણાય, અવસ્થાથી ન્યારો. સર્વ પર્યાયમાં હોવા છતાં પર્યાય રૂપે નથી, પર્યાય પણ એ નથી. એક નાયક છે તે પ્રગટરૂપ ચૈતન્ય. એ રીતે સર્વ દ્રવ્યો અને સર્વ દ્રવ્યોના ભાવો વચ્ચે ન્યારો દેખવો, શોધવો, તે નિયમથી સમ્યક દર્શન છે. તે નિશ્ચય સમ્યક દર્શન છે, ખરું સમ્યક દર્શન. એટલે જ્ઞાયકનું શ્રદ્ધાંતે સમ્યક દર્શન છે. નવ તત્વવાળા આત્માનું શ્રદ્ધાંતે સમ્યક દર્શન નિશ્ચય સમ્યક દર્શન નથી. એમ તો ચોખ્ખું કહ્યું. વ્યવહારને આત્માને અનેક ભેદરૂપ કહી અને સમ્યક દર્શનને પણ અનેક ભેદરૂપે કહે છે. નવતત્વની શ્રદ્ધાતે સમકી, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાતે સમકી, સ્વપર પદાર્થની ભિન્નતાની શ્રદ્ધાતે સમકી, એકપણાની શ્રદ્ધા નહીં હોત નહીં તો મિથ્યા છે, ભિન્નપણાની શ્રદ્ધાતે સમકી, એમ અનેક ભેદરૂપે વ્યવહાર કહે છે. પણ ત્યાં ત્યાં નિયમ રહેતો નથી, એટલે ત્યાં નિશ્ચય રહેતો નથી, ત્યાં દોષ આવે છે. કેમ કે એવું તો મિથ્યા દ્રષ્ટિને પણ એમ કે એવું લાગે કે મને મારું શ્રદ્ધા સાચું છે, હું પણ સ્વપરને ભીન જાણું છું, દેહ અને આત્માને હું ભીન જાણું છું, નવ તત્વના સ્વરૂપની મને બરાબર ખબર છે, મેં શાસ્ત્રો વાંચ્યા છે, તમે કેવી તત્વની વ્યાખ્યા કરી દેખાડું, ખબર આને કહેવાય નિદ્રા, આને કહેવાય પાપ, આને કહેવાય પુણ્ય, આને કહેવાય બંધાને કહેવાય જીવ, આને કહેવાય જીવ, આને કહેવાય. તો ત્યાં કાંઈ ખરેખર સમ્યક દર્શન છે એમ લાગુ પડતું નથી, તો સારું છે. એમ કે શુદ્ધ નહીંની હદે પહોંચતા વ્યભિચાર રહેતો નથી, તેથી નિયમરૂપ છે. શુદ્ધ નહીંની હદે પહોંચે ત્યારે તો કોઈ નિર્દોષ પરિણામ થઈ જાય છે, કોઈ પણ પ્રકારનો ત્યાં ભેળસેળ પણ રહેતો નથી. કેવો છે શુદ્ધ નયનો વિષયભૂત આત્મા? કે પૂર્ણ જ્ઞાનધન છે. એ શુદ્ધ નયનો જે વિષયભૂત આત્મા છે એ પૂર્ણ જ્ઞાનધન છે. જો આ ચોખ્ખું થઈ ગયું કે નહીં? પ્રમાણનો વિષય પૂર્ણ જ્ઞાનધન છે કે નથી? તથાગુણ સ્થાને પ્રમાણનો વિષય આ પૂર્ણ જ્ઞાનધન નથી, એ તો અશુદ્ધ અવસ્થા સાથેનો છે, એટલે એ રહેતો નથી. શુદ્ધ નહીંનો વિષયભૂત આત્મા તો પૂર્ણ જ્ઞાનધન છે. સર્વ લોકાલોકને જાણનાર જ્ઞાન સ્વરૂપ છે. અને એ જ્ઞાન કેવું છે? કે લોકાલોકને જાણનાર એનું જેનું સામર્થ્ય છે એવા જ્ઞાન સ્વરૂપ છે. પૂર્ણ જ્ઞાનધનનો અર્થ એ છે કે લોકાલોકનું જ્ઞાન એમાં થઈ જાય એવું છે, એવું જ્ઞાન એમાં છે. એવા આત્માના શ્રદ્ધાનરૂપ સમ્યક દર્શન છે. અને એ આત્માનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન છે. તે કાંઈ જુદો પદાર્થ નથી, શું? એ સમ્યક દર્શન છે, એ કાંઈ જુદો પદાર્થ નથી, આત્માના જ પરિણામ છે. તેથી આત્મા છે સમ્યક દર્શન ને આત્મા કીધો. હવે વેદ વિવિક્ષાથી આત્માકાર, આત્મામય, આત્મારૂપ પરિણામ હોવાથી એને સમ્યક દર્શનને પણ આત્મા જ કહે છે. માટે સમ્યક દર્શન છે તે આત્મા છે, અન્ય નથી. હવે જો સમ્યક દર્શન આત્મા હોય તો આત્મા વંદનીય છે કે નહીં? આત્મા પૂજનીય છે કે નહીં? કે આવી ગયું બધું આમાં. સમ્યક દર્શનને પછી આત્મા કહી દીધો. આત્માના શ્રદ્ધાનરૂપ સમ્યક દર્શન છે તે આત્માના જ પરિણામ છે, તેથી આત્મા જ છે. માટે સમ્યક દર્શન છે તે આત્મા છે, અને આત્માથી તે અન્ય. આ અભેદ વિવિક્ષાથી પરિણામને પરિણામની અભેદ વિવિક્ષા કરી. તો એના ઉપર થોડું વિશેષ સ્પષ્ટીકરણ છે, બીજા પેરેગ્રાફમાં આપે છે. બીજા પેરેગ્રાફમાં આજે આ વિષયની ચર્ચા
સારી રીતે કરી છે.